તારીખ 13/3/1997, ડાયરીના બોલ નંબર 981, 982 અને 992 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 25.
એમ સદગુરુ સમાધાન કરે છે કે ભાષો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણ હે ભાન. મજ્ઞાન અવસ્થામાં દેહાધ્યાસને કારણે આત્મા દેહ સ્વરૂપે ભાષો, પણ પ્રગટ લક્ષણથી એટલે જળ અને ચૈતન્ય એ બંનેના પ્રગટ લક્ષણથી બંને ભિન્ન ભિન્ન છે. ભાષો આત્મા દેહથી દેહ ભાષો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, જેમ અસીને મ્યાન. અસી એટલે તરવાર, જેમ મ્યાનમાં તરવાર હોય છે, બંનેનો આકાર સરખો છે પણ બંને જુદા જુદા છે. એમ શરીરનો આકાર એ આત્માનો આકાર છે પણ બંને જુદા જુદા છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટિનો જોનાર છે, જે રૂપ આદિને જાણનાર છે, અને જેનો અનુભવ છે, અનુભવમાં બાધા પહોંચાડી શકાતી નથી. જેમ કે ઊંઘ આવી જાય, એમાં ભણ પથારીએ પણ ઊંઘ આવી જાય અને પલંગ પથારીએ પણ ઊંઘ આવી જાય, તો ભણ પથારી ઊંઘમાં બાધા પહોંચાડે કે ન પહોંચાડે? પછી ગરીબ માણસ ગોળ ખાય ને શ્રીમંત માણસ ગોળ ખાય, ગરીબાઈ કઈ ગોળ ખાવાના ગળપણના અનુભવમાં બાધા પહોંચાડી શકે કે ન પહોંચાડી શકે? અનુભવમાં કોઈ બાધા નથી પહોંચાડી શકતો. એવો અબાધ્ય અનુભવ જે રહે છે તે છે જીવ સ્વરૂપ, અથવા આત્માને અનુભવ કરતો કોઈ રોકી નથી શકતો. એ પણ એ અનુભવ જ છે ને, અનુભવ કરતો કોણ રોકે? તો બધું બાદ કરો તો અનુભવ સામાન્ય રહેશે, કોમન. એ જીવનું સ્વરૂપ છે. છ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, બીજા વિષયનું જ્ઞાન નથી. જેમ કે કાન સૂંઘી ન શકે, નાક સાંભળી ન શકે, પણ આત્મા તો પાંચે ઇન્દ્રિયનું જ્ઞાન કરી દે છે. દેહને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. દેહ આત્માને જાણતો નથી, ઇન્દ્રિય ને પ્રાણ પણ આત્માને જાણતા નથી, કેમ કે તે જડ છે. પણ આત્માની સત્તાથી એની પ્રવૃત્તિ છે, આત્મા એની સંયોગમાં છે ત્યારે એ પ્રવૃત્તિ કરી શકે છે, નહીતર એ જડ છે એટલે પ્રવૃત્તિ ન કરી શકે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. એંધાણ એટલે ચિહ્ન, સિમ્પટમ. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, બધી અવસ્થાઓ ઉત્પાદ ને વ્યય, ઉત્પાદ ને વ્યય થયા કરે, આત્મા એમને રહી જાય છે ધ્રુવ, માટે આત્મા જુદો છે, એક એક અવસ્થા સ્વરૂપે આત્મા નથી. કોઈ ભી અવસ્થામાં આત્મા કી વિભાવિક અવસ્થા ભી હૈ, તો ઉસકો વિભાવિક અવસ્થા વાળે કો સમજાતે હૈ. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, તારી બધી અવસ્થામાં એક જુદો રહે છે, જાણનાર જુદો રહે છે. કેવી રીતે જુદો રહે છે? કે પ્રગટ રૂપ ચૈતન્યમય, ચૈતન્યમય પણ પ્રગટ પણ એ જુદો જ રહે છે. બાકી બધા વિભાવો આવે છે, જાય છે, આવે છે, જાય છે, આત્મા ચૈતન્ય રૂપે પ્રગટપણે જુદો રહે છે, એ એનું ચિહ્ન છે, એનું લક્ષણ છે. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, ઘટ એટલે ઘડો ને પટ એટલે વસ્ત્ર, ઘડો વસ્ત્ર વગેરે પદાર્થોને તું જાણે છો અને તેથી તેને આના અસ્તિત્વને તું સ્વીકારે છો. અહીંયા ઘડો પીડ્યો છે, અહીંયા કપડું પીડ્યું છે, પણ એ જાણનારને સ્વીકારતો નથી, જાણનારના અસ્તિત્વને સ્વીકારતો નથી. આ તારું કઈ જાતનું જ્ઞાન છે, કહીએ કેવું જ્ઞાન, આ કઈ જાતનું જ્ઞાન છે? પરમ બુદ્ધિ કૃષ્ણ દેહમાં સ્થૂળ દેહ મતિ અલ્પ, દેહ હોય જો આત્મા ઘટે નામ વિકલ્પ. દુબળા દેહમાં ઘણી બુદ્ધિ હોય, બુદ્ધિશાળી માણસ હોય અને જાડિયો હોય મોટો અને એની બુદ્ધિ ઓછી હોય. જો દેહ આત્મા હોય તો એવું ન બને, તો દુબળા દેહ વાળાને ઓછી બુદ્ધિ હોવી જોઈએ ને બળવાન વાળાને વધારે બુદ્ધિ હોવી જોઈએ. પણ આવું તો દેહ આત્મા હોય તો એમ બને, પણ એમ તો નથી બનતું. માટે દેહ તે આત્મા નથી. જળ ચેતન નો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એક પણ પામે નહીં ત્રણે કાળ. દ્વય ભાવ, દ્વય ભાવ એટલે જુદાપણા નો ભાવ. જળ અને ચેતન પ્રગટ સ્વભાવ થી ભિન્ન જોવામાં આવે છે. પ્રગટ છે એને કઈ દ્રષ્ટાંત આપવાનું કે પ્રમાણ કરવાની જરૂર નથી. જળ તે જળ છે, ચેતન તે ચેતન છે, અને બંને ક્યારે એક થાય નહીં. જળ ચેતન થાય નહીં, ચેતન જળ થાય નહીં. ત્રણેય કાળે દ્વય એટલે જુદા રહે છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચર જ એ અમાપ. આત્મા પોતે પોતાના માટે શંકા કરે છે કે આત્મા કેવો હશે, આત્મા હશે કે નહીં હોય, આત્મા જેવી વસ્તુ જ નહીં હોય તો આપણને તો કઈ દેખાતી નથી. એ પોતે શંકા કરે છે પોતાને માટે. આ બહુ અચરજની વાત છે, આશ્ચર્યની વાત છે. ઇતની ગાથા એટલી આ સિદ્ધાંતનું મૂલ્ય ત્રણ થી પણ અધિક હોવું ઘટે છે, કારણ કે તે જીનશાસનમાં પ્રાણ છે. સિદ્ધાંત છે જીનશાસનમાં પ્રાણ છે, એટલે સિદ્ધાંતનું મૂલ્ય પ્રાણ થી પણ અધિક હોવું ઘટે છે. સિદ્ધાંતનો ઘાત થવાથી જીન શાસન નો વિનાશ થાય તેવું સમજનાર આત્મા છે પ્રાણના ભોગે પણ સિદ્ધાંતની રક્ષા કરે છે. આમ જીનાગમ્ય વિશે શ્રી ગુરુ નું ફરમાન છે. એટલે શું છે કે કોઈ સિદ્ધાંત વિરુદ્ધ પ્રચાર ચાલતો હોય, જૈન શાસનમાં જૈન થઈને જૈન સિદ્ધાંત વિરુદ્ધ પ્રચાર અથવા પ્રરૂપણા કરે તો ત્યાં એ સિદ્ધાંતની રક્ષા કરવી જોઈએ. સિદ્ધાંત તૂટે છે, સિદ્ધાંતનો નાશ થાય છે. સત્ય સિદ્ધાંતનો નાશ થતો હોય તો બે રીતે એનો પ્રતિકાર થાય. એક તો સાચા સિદ્ધાંતની સ્થાપના કરીને, અને બીજું વિપરીત સિદ્ધાંતની ઉથાપના કરીને. બે રીતે એનું રક્ષણ થાય. સિદ્ધાંતનું રક્ષણ કઈ રીતે થાય? બે રીતે થાય. ખોટા સિદ્ધાંતની સામે સાચા સિદ્ધાંતને સ્થાપવો, અને ખોટા સિદ્ધાંત ને ખોટો કહીને ઉઠાવવો કે આ ખોટું છે, ગ્રેટ મિથ્યા છે, શું એ રીતે સિદ્ધાંત ની રક્ષા કરવી. અને એ રક્ષા કરવા જતા પરિસ્થિતિ કોઈ સામનો કરવાની આવે તો પ્રાણ ના ભોગે પણ આત્મારથી જીવ સિદ્ધાંત નું રક્ષણ કરે, કેમ કે એ જૈન શાસન ના પ્રાણ છે અને આ ગુરુ આજ્ઞા પણ છે, ગુરુ નું ફરમાન છે એટલે આ ગુરુ આજ્ઞા પણ છે. એ બાબતમાં આપણા ગુરુદેવ શ્રી બહુ મોટું જીવંત આદર્શ દ્રષ્ટાંત છે કે એમણે સ્થાનકવાસી સંપ્રદાય છે એમાં એ ભગવાનની જેમ પૂજાતા હતા. કેવી રીતે પૂજાતા હતા? ભગવાનની જેમ પૂજાતા હતા તો પણ સંપ્રદાયનો ત્યાગ કરી દીધો. એ સંપ્રદાયનો ત્યાગ કરતા પહેલા તેમના પ્રત્યેના અનુરાગી જીવોએ ખૂબ ખૂબ વિનંતી કરેલી કે સાહેબ તમે સંપ્રદાય નહીં છોડો, સંપ્રદાયમાં આપની એટલી કીર્તિ છે કે સંપ્રદાય છોડો નહીં. અને આપની કીર્તિ એટલી બધી છે કે આપ ગમે તે સિદ્ધાંતનો વાત કરશો તો કોઈ આપણો વિરોધ આપનો વિરોધ નહીં કરે. શું માટે નવી ઉપાધિ શા માટે ઉભી કરવી? જો સંપ્રદાય છોડશો તો ખરો ભડાક થઈ જશે સંપ્રદાયમાં અને તોફાન એક ઉભું થશે. આ તોફાન ને આમંત્રણ ન આપવું આપણે. આપણે શાંતિથી જે ઠીક લાગે એ રાખો. ગુરુદેવ કે પણ આમાં શું છે, આડંબર થાય છે. સ્થાનકવાસી ના સાધુ કરે છે, લોકો જાણે છે, જગત જાણે છે, માને છે, અને હું એમ માનતો નથી. અને આ રીતે પ્રરૂપણા કરવું એમાં સિદ્ધાંત સચવાય નહીં, સિદ્ધાંત તૂટે છે. સંપ્રદાયનો ત્યાગ કરી દીધો, બધા ખસી ગયા. જેટલા પ્રશંસકો હતા એ બધા ખસી ગયા. ચાર જણા રહ્યા હતા, બે રાણપુર થી અને બે વઢવાણ થી. રાણપુર માં પ્રેમચંદભાઈ, તમે ન ઓળખો, પ્રેમચંદ મગનલાલ અને નાનદાસ કરશનજી. નાનદાસ કરશનજી એટલે પ્રાણભાઈ ના સસરા, મારા પિતાશ્રી બધા ધંધામાં સાથે હતા. એ બે રાણપુર વાળા, બે વઢવાણ વાળા હતા. એ મગનલાલ તલકસિંહ હતા, એકબીજા હતા. હું દાસભાઈ હતા ત્યાં ભાવનગર માં હતા, પરસોત્તમદાસ કામદાર. ચાર જણા રહેલા. એ લોકો અરીખમ સાથે રહ્યા. પછી તો ખૂન ની ધમકીઓ આવવા માંડી, દ્વેષ થઈ ગયો ઘણા, વિરોધ ગામે ગામ, વિરોધ જ્યાં વિહાર કરે ત્યાં કાળા વાવટા લઈને થાને પાસે લોકો ઉભા રહી, માથેથી પથરા નાખે, કોઈ પાણી નાખે, અથવાડ નાખે. ઘણો વિરોધ થયો ગામે ગામ, બધા વિરોધ ની સામે પોતે અડગ
રહ્યા.
સત્ય માટે એટલી તૈયારી એમની. પછી બીજો દ્રષ્ટાંત એ બન્યો તો આત્મધર્મ નો, જોયું કે આત્મધર્મ માં 18 વર્ષ થી સંપાદન કરનાર હરિભાઈ ભૂલ કરે છે, સિદ્ધાંત વિરુદ્ધ ભેળસેળ કરી નાખે છે. અને મારા જ નામે પાછું ગુરુદેવ ના પ્રવચનો છાપતા હતા, બંધ કરી દીધું. સડનલી અત્યારે જ બંધ કરો એમ કે અત્યારે કાલ નહી, આજથી બંધ કરી દીધું. સિદ્ધાંત ને તૂટવા નહોતા દેતા. સત્ય સિદ્ધાંત ની બહુ જોરશોર થી સ્થાપના કરી અને અસત્ય સિદ્ધાંત ને ઉઠાય પાપણ જોર સૌથી. એટલે જે અસત્ય સિદ્ધાંત ના માનનારા હતા એ બધા વિરુદ્ધ મારી આ ગુરુદેવ ને ત્રણે ફિરકામાં. ગુરુદેવ નો દ્રષ્ટાંત બહુ મોટો છે. ગુરુદેવ નતો ને બેનશ્રી માં કમ રહ્યા હતા, પણ એ પ્રસંગ હતો. આ તો તત્વો ની સ્થાપના ઉથાપના ની વાત છે. અખંડ આત્મધૂન ના એક તાર પ્રભાવ પૂર્વક એકાંતે આત્મભાવ માં રહેવું તે ભાવના છે. કેવી ભાવના હોવી જોઈએ? અખંડ આત્મ ધૂન ચાલે અંદર, આત્મા ને ધૂન ચાલ્યા કરે, અખંડ બને, તૂટે નહી. એવી એક તાર પ્રવાહ, એનો એક ધારો પ્રવાહ, અને એ રીતે એકાંતે આત્મભાવમાં રહી જવાય એવી ભાવના છે. તેમ સહજ ન રહે ત્યારે, તેમ સહજ ન રહે ત્યારે નાની પુરુષ ની અંતરદશા નું સ્મરણ તેમના પ્રચંડ પુરુષાર્થ ના મહાત્મા ને અતિરસ્તી ચર્ચા, આત્મભાવ સિવાય બીજો અવકાશ નથી તેવા તેમના આત્મચારિત્ર ની અત્યંત ભક્તિ, આત્મરસ ભરેલી તેમની વાણી અને તેમના સિદ્ધાંત બળ દ્યોતક વચનો અને અપૂર્વ સ્વભાવને વ્યક્ત કરતા અપૂર્વ ભાવોને ધ્યાનમાં લેવાની આતુરતા રહે છે. ફરીથી એ તો જાણે પોતાના આત્મ સ્વરૂપની ધૂન એક ધારી રહે પ્રવાહીપણે, પરિણામમાં પરિણામ નો પ્રભાવ આત્મધૂન થી ભરેલો રહીએ અને એકાંતે આત્મભાવ માં રહી જવાય, એ ભાવના આત્મા ની થઈ એવી ભાવના. જ્ઞાન દશામાં નથી, મોક્ષ દશામાં નહીં રહે છે. આત્મધૂન ચડે ક્યાં છે? મોક્ષ કો આત્મધૂન ક્યાં છે? તેમ સહેજે ન રહે, કૃત્રિમતા નો સવાલ નથી, તો ભાવનાથી સહેજે રહે. તેમ સહેજ ન રહે ત્યારે કયા પ્રકારના ભાવોનું ખેંચાણ રહે છે? આતુરતા એટલે ખેંચાણ કે એવા ભાવોનું રહે છે કે નાની પુરુષની અંતરદશાનું સ્મરણ, એ અંતરદશામાં તેમનો પ્રચંડ પુરુષાર્થ. અંતરદશામાં શું હોય છે? એમનો પ્રચંડ પુરુષાર્થ હોય છે. તો એ દશાનું સ્મરણ, એમના પ્રચંડ પુરુષાર્થ નામનો મહિમા ની અતિરસ્થી ચર્ચા, નાની પુરુષના અંતર પુરુષાર્થ ને ચર્ચા જો રસથી કરવામાં આવે તો પણ દર્શન મો ગળે. તો ઉસકા આકર્ષણ રહેતા હૈ, ક્યા લેતા લેના હૈ કે એનું આકર્ષણ, એ ચર્ચા નું આકર્ષણ રહે છે. આત્મભાવ સિવાય બીજો અવકાશ નથી તેવું તેમનું જે આત્મચારિત્ર છે એની અત્યંત ભક્તિ, એવી ભક્તિ રહ્યા કરે. જો એમના પરિણામમાં આત્મભાવ સિવાય બીજો અવકાશ નથી એવી જેમની આત્મરમણતાની પરિણતિ છે તેની અત્યંત ભક્તિ. આત્મરસ ભરેલી તેમની વાણી, તેમની વાણીમાં આત્મરસ છે, એ છલકતો હોય છે, સરાબોર વાણી હોય છે. આત્મરસ છલકતી વાણી, અને તેમના વચનો છે એમાં સિદ્ધાંત બળ નો પ્રકાશ થતો છે. દ્યોતક એટલે ઉદ્યોતક, ઉદ્યોત થવો, પ્રગટ થવો. સિદ્ધાંત બળ ને પ્રકાશનારા તેમના વચનો, અને અપૂર્વ સ્વભાવને વ્યક્ત કરતા અપૂર્વ ભાવો, અપૂર્વ સ્વભાવને વ્યક્ત કરનારા ભાવો પણ અપૂર્વ છે. એ બધું ધ્યાનમાં લેવાની આતુરતા રહે છે, એટલે એનું આકર્ષણ રહે છે. કેટલીક વાતો લાગુ પડે, જેમ કે નાનીના પુરુષાર્થની ચર્ચા, એમના આત્મચારિત્રની ભક્તિ, તેમની વાણીમાં રસ, એ બધું લાગુ પડે. સ્વરૂપની ભાવના સીધી ડાયરેક્ટ સ્વરૂપની ભાવના છે, અને આ સત્પુરુષના પરિણમન અને વચન તેના દ્વારા પણ આત્મભાવના છે. આ પણ આત્મભાવના છે, ઇનડાયરેક્ટ છે. વચ્ચે સત્પુરુષને નિમિત્ત લીધા છે, પણ કૃપાળુ દેવતા એમ જ લે છે કે સત્પુરુષમાં, પરમેશ્વરમાં અને આત્મામાં અમને કઈ અંતર દેખાતું નથી, અથવા જેને અંતર દેખાતું નથી તે ધન્ય છે. જે ભાવ આવ્યો એ લખી નાખેલા, આત્મનમાં તો એવું જ હોય ને, જે વખતે જે ભાવ ચાલતો લખી નાખ્યા. અમુક ટાઈમ તો નિવૃત્તિ નો ઘણો રહ્યો ને, વ્યવસાય માંથી નિવૃત્તિ લીધા પછી સ્વાધ્યાય નિવૃત્તિ નો સમય ઘણો રહ્યો, એટલે છે. અત્યારે તો કેટલાક ભાવ આવે, પણ એ વખતે ડાયરી હાથમાં ન હોય ભૂલાઈ જવાય છે, યાદ નથી આવતા. એ વખતે સહેજ ખ્યાલ ગયો હોય પછી પાછું યાદ નથી. હું તો સ્વાધ્યાય વખતે જ અમુક ભાવ ચાલતા હોય ને એ વખતે લખી લેવા. તો ક્યારે લખાણું? જુલાઈ બાણું ના જુલાઈમાં, 4-5 વર્ષ થઈ ગયા નિવૃત્તિમાં લખાયેલું. બુદ્ધિની વિશાળતા અને ઉદારતા, બુદ્ધિની સત્યનો સ્વીકાર કરે છે, વિશાળ બુદ્ધિનું એ લક્ષણ છે કે સત્યનો સ્વીકાર કરે છે, ને એ વિશાળ બુદ્ધિ ઉદાર પણ હોય છે, એટલે કોઈ સંપ્રદાય ને જોતો જોતી નથી. સંપ્રદાય ના બંધનો વિશાળ બુદ્ધિ ને નથી હોતા. અને એ સ્વીકારે છે, સામે વ્યક્તિ ના ગુણ ને સ્વીકારે છે. તે સ્વીકાર થવામાં મધ્યસ્થતા હોવી અતિ આવશ્યક છે. અને એ સત્યનો સ્વીકાર તો મધ્યસ્થ જ કરી શકે, પક્ષપાતી જીવ ન કરી શકે. આ છે ને 40મા 8મા વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા અને સરળતા અને જીતેન્દ્રિય પણ તત્વ પામવાના ઉત્તમ પાત્ર. આ ચાર ગુણ જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. જે જીવ મધ્યસ્થ હોય તે પોતાના નિર્ણયથી વિરુદ્ધ વાતને વિચારી શકે છે. મધ્યસ્થતામાં આ ફાયદો છે કે જો જીવ મધ્યસ્થ હોય તો પોતે કોઈ નિર્ણય કર્યો હોય એનાથી વિરુદ્ધ વાત આવે તો પણ એને એ સ્વીકારી શકે છે. નહીંતર સામાન્યપણે પોતાના નિર્ણયથી વિરુદ્ધ વાતનો જીવ સ્વીકાર નથી કરતો. પોતે જે નિર્ણય કર્યો એનાથી વિરુદ્ધ વાત આવે પછી તો નકાર આવી જાય. મધ્યસ્થી જીવ હોય એ પોતાના નિર્ણયથી વિરુદ્ધ વાત આવે તો એનો સ્વીકાર કરી શકે છે. અથવા સ્થિર ચિત્તથી વિચારીને યોગ્ય શું અને અયોગ્ય શું તે સમજી શકે છે. મધ્યસ્થ જીવ યોગ્ય અયોગ્યનો નિર્ણય શાંત ચિત્તે કરી શકે છે. પક્ષપાતમાં ઉભેલો જીવ પ્રેજ્યુડાઇઝ માઇન્ડેડ છે, બાયસ માઇન્ડ છે, એ યોગ્ય અયોગ્ય ન સમજી શકે. અયોગ્યને યોગ્ય સમજે, યોગ્યને અયોગ્ય સમજે. યથાર્થતાની પ્રાપ્તિમાં મધ્યસ્થતાનું મહત્વપૂર્ણ યોગદાન છે. યથાર્થપણે વિચાર ચાલે તો જ્ઞાનમાં યથાર્થતા રહે. એમાં મધ્યસ્થતા નામનો જે ગુણ છે એનો ફાળો મોટો છે. તેથી મુમુક્ષુએ અભિપ્રાય પૂર્વક મધ્યસ્થતા ધારણ કરવી યોગ્ય છે. પેલા એ અભિપ્રાય ઘડાય જવો જોઈએ, મારે મધ્યસ્થ રહેવું છે, ગમે તે મારી સામે વાત આવે મારે મધ્યસ્થતાથી જ વિચારવી છે. કોઈ પૂર્વગ્રહ પૂર્વક નહી, વિવેક રહેગા. મધ્યસ્થતા નહીં હોય તો વિવેક નહીં રહી શકતા. એટલે મુમુક્ષુએ અભિપ્રાય પૂર્વક મધ્યસ્થતા ધારણ કરવી યોગ્ય છે. મધ્યસ્થતાના અભાવમાં પોતાના અભિપ્રાય વિરુદ્ધ હકીકત સત્ય હોય તો પણ તેનો નિષેધ આવે છે. મધ્યસ્થતા ન હોય તો સત્યનો નિષેધ આવશે કેમ કે પોતાનો અભિપ્રાય નથી, મધ્યસ્થ નહીં રહે તો સ્વીકાર નહીં કરે. સત્યનો નિષેધ થઈ જશે, મધ્યસ્થતા નહીં હોય તો સત્યનો નિષેધ થઈ જશે. તેથી સહજ અસરળતા થઈ જાય છે, જ્યાં મધ્યસ્થતા નથી ત્યાં સરળતા પણ નથી, ને સરળતા છે ત્યાં મધ્યસ્થતા આવી જશે. સત્યનો નિષેધ થાય તો અસરળતા ના રહી. જેમ કે પોતાના નિર્ણય કરી લીધો હોય અને એમાં ભૂલ હોય, પોતાને ખબર ન હોય, સામે કોઈ વાત આવે એ સાચી હોય, સત્ય વાત, નિષેધ કરશે નહીં, એમ નહી, એમ નહી, એવું ન હોય એમ એને લાગશે. તો બુદ્ધિ ત્યાં સિદ્ધિ નહીં કામ કરે. સરળતા કેમ થઈ કે વાત બરાબર હતી છતાં બરાબર ન લાગે તો સરળતા ન રહે ને, અસરળતા થઈ ગઈ એવી રીતે. દ્રષ્ટાંત લઈએ, જેમ કે કોઈ આપણા વિરોધી છે પણ કોઈ દેવગુરુ શાસ્ત્ર ની પ્રથમના ની વાત લઈને આવે, પ્રથમના થાય એવું છે તો વિરોધી છે માટે ન કરવું એવું ન હોય, તો અસરળતા થઈ ગઈ કે નહીં. ઈ કે છે માટે નથી કરવું, એ જ વાત જો એને અનુકૂળ વર્તનાર કરે તો પાછો કરે, અસરળતા થઈ ગઈ. અને અસરળતા કેટલી કેમ થઈ કે એની વાતને મધ્યસ્થતાથી વિચારી નહીં, માટે લગભગ કોઈ સારા કામ બગડતા હોય તો આવા કારણે બગડે છે. સત્સંગ મેં ભી મધ્યસ્થ રહેના છે, મેરે અભિપ્રાય છે મેલ નહીં ખાતા ઇસલિયે બરાબર નહીં હૈ વો બાત નહીં હોની છે, એસી બાત નહીં હોની છે. કોઈ ભી બાત કો મધ્યસ્થતા છે વિચારના, તો મધ્યસ્થતા થી વિચારવું એનો ક્રાઇટેરિયા શું? મધ્યસ્થતા થી વિચારવું એટલે શું? તો કે ગુણના ગુણનો લાભ જોવો, દોષનું નુકસાન જોવો, ગુણ દોષ ને જોવા, દોષ થી નુકસાન થાય છે, ગુણ થી લાભ થાય છે. ગુણ દોષ ની તુલના કરતા આવડવું જોઈએ. એની મધ્યસ્થ હોય, સરળ હોય, વિશાળ બુદ્ધિ વાળા હોય તો જ થઈ શકે, નહીતર ગુણ દોષ ની તુલના ન થાય. એક દાખલો લઈએ કે એક માણસ પૈસા ખર્ચે છે, એ માણસ વિશે બે પ્રકારના અભિપ્રાય ચાલે છે. એક કોઈ એમ કે છે કે ભાઈ બહુ ઉદાર માણસ છે, તો પૈસા ખર્ચે છે ઉદારતા છે એને, પૈસા ખર્ચે છે એની ઉદારતા છે. બીજા કોઈ એમ કે છે કે ભાઈ તો ઉડાવ છે, એમ પૈસા ન ખર્ચાય. ઉદાર અને ઉડાવ એક જ પ્રસંગના બે વિરુદ્ધ અભિપ્રાય ઉભા થયા, સાચું શું હવે? કેનાર બે જુદા જુદા છે, કોઈ કે છે ઉદાર છે, કોઈ કે છે ઉદાર છે. નક્કી શું કરવું? કેમ કે ઉડાર અને ઉડાવ ની ભેદરેખા પાતળી છે. ઉડાર હોય પૈસા જલ્દી આપે અને ઘણા આપે, ઉડાવ હોય પૈસા જલ્દી ને ઘણા આપે, એ બે કોમન ફેક્ટર છે એની અંદર. હા, ઉદારતા ક્યાં છે કે યથાસ્થાને ધનનો વ્યય કરે તે ઉદાર છે. યથાસ્થાને જ્યાં સ્વપર ને ઉપકારક એવી પ્રવૃત્તિ થતી હોય તે યથાસ્થાન છે. એ સિવાય વિવેક વગર ગમે ત્યાં આપી દે તો તે ઉદારતા નથી. તો એ શું કરશે કે અનુચિત પ્રવૃત્તિને પણ વેગ આપશે, એ ઉદારતા નથી. ઉદાર ઓર ઉડાવ એક હી આદમી ખર્ચ કરતા હૈ, ઉસકા અલગ અલગ અભિપ્રાય ઇસકે વિષય મેં નિકલતા હૈ. કોઈ બોલતા હૈ કે ઉદાર હૈ, કોઈ બોલતા હૈ કે ઉડાવ હૈ. હિન્દી મેં ઉડાવ કો ક્યા બોલતે હૈ? ઉડાવ હી બોલતે હૈ. અબ સત્ય ક્યા હૈ, કૈસે નિર્ણય કરના હૈ? તો ગુણ દોષ કી ચર્ચા હોની ચાહિએ કે જ્યાં યથાસ્થાન મેં સંપત્તિ કા વ્યય કરતા હૈ તો ઉદાર હૈ. યથાસ્થાન માને ક્યા? કે જ્યાં સ્વપર કલ્યાણક પ્રવૃત્તિ હોતી હો વો યથાસ્થાન હૈ, ઓર જ્યાં સ્વપર કલ્યાણક પ્રવૃત્તિ નહીં હોતી હો ફિર ભી દેતા હૈ ખર્ચ કરતા હૈ તો ઉસમે વિવેક નહીં હૈ, વો ઉડાવ હૈ. ઉદારતા મેં વિવેક હોતા હૈ, પર ઉડાવપણા મેં વિવેક નહીં હોતા હૈ, તો ફરક પડતા હૈ. વિવેક નહીં, ઉસકો કહાં દેના ચાહિએ કહાં નહીં દેના ચાહિએ ઉસકો ઉસકા ભાન નહીં.
બુદ્ધિ સદાની વાત ગુણ દોષ ના ક્રાઇટેરિયા થી કરી. એવી રીતે કોઈ સામાજિક કોઈ એવો પ્રસંગ ઉભો થયો હોય દેવગુરુ શાસ્ત્ર ને લગતો, તો એમાં પોતાના આત્માને લાભ કેટલો છે અને પોતાને હિતકારક છે કે હિતકારક છે એ બેઝિક રાખવું હોય પોતે, પોતાની આત્મકલ્યાણ ની ભાવના હોય તો એમને મધ્યસ્થતા બરાબર રહીને નિર્ણય યથાર્થતા હોય, એ પણ એક એનો કાસ્ટ ક્રાઇટેરિયા.
આત્મકલ્યાણ ની મુખ્યત્વ આવવી જોઈએ છે અને માને પોતાને કઈ સંબંધ ન હોય આત્મકલ્યાણ નો અને દેવગુરુ શાસ્ત્ર નો જ પ્રસંગ હોય, તો એમાં કોઈ અનુચિત પદ્ધતિ કે અનુચિત પ્રરૂપણા એવું નથી થતું, એટલું જોવું જોઈએ. મધ્યસ્થતા વાળા ને તો સરળતા હોય છે, મધ્યસ્થતા એને ઓળખાણ કરવા માટેની નિર્મળતા આવે છે, પણ એની નિર્મળતામાં તો મુખ્ય ત્રણ ફેક્ટર ઓલા જ લેવા, મુમુક્ષુતા, દ્રઢ મુમુક્ષુતા, અમલીકરણ અને અંતર્મુખ થવાની પોતાની વૃત્તિ, ત્રણ ફેક્ટર ખાસ લેવા. તે વાત હવે એ પાછું ઓળખાણ નું લગાડી દેવું એમ નહીં, મુખ્ય ત્રણ વાત છે એ અવશ્ય હોવું જોઈએ. પછી એ હોય ત્યારે બીજા આનુષંગિક પરિણામ હોય યોગ્યતાના એ બીજી વાત છે, પણ એવા પરિણામ હોય એટલે આ હોય એવું નહીં. કોઈ પરિણામ મને લગતા હોય કોઈ ન હોય. ખાસ વાત નથી એક દિવસ માં 700 વચનો લખ્યા સિદ્ધાંત માં, કેટલી વાતો લખી 700 વચન લખ્યા એક જ દિવસ માં.
પહેલે દિવસે ચર્ચા ચાલેલી આપણે અભિપ્રાય ના દોષ ની અન્ય મત માં જવાથી કેવા અભિપ્રાય નો દોષ લાગે છે કે એને પોષણ આપીએ છીએ અન્ય મતિ ની વૃત્તિ અને ધર્મ વૃત્તિ ની ધર્મ બુદ્ધિ હોય તેમાં જે દાન લે કે દાન આપે એમાં લેનાર ની જ બુદ્ધિ હોય છે ધર્મ બુદ્ધિ કલ્યાણ તત્વ ને આપનાર નથી એટલે એમાં કેટલો દોષ લાગે છે એટલું બે દિવસ થી ચાલતું હતું કે દોષ એમાં સરખો લાગે છે અને પૈસા બી પૂરા ન આપતા ને આપણે ફ્રી માં જમવાનું થાય છે પાસ મળે છે નીરો પાસેથી એટલે એમાં કેટલો દોષ લાગે છે એટલો બે દિવસ એકદમ ચાલ્યું કે દોષ આમાં તો સારો લાગી જાય કેમ કે લોકો બોર્ડ બી માર્યું હોય છે કે ધર્મ ની શરૂઆત દાન થી થાય એટલે એ રીતે દોષ મોટો લાગે છે એનું સમાધાન લેવાનું હતું આપણી પાસે તો એ સમાધાન ન લીધું એ દોષ ને આજ સવારે એ રીતે બ્રાન્ચ લીધો કે આમ દોષ છે પણ એની સામે બીજો પ્રશ્ન પાછો ઉભો થઈ જાય કે બીજી કઈ રીતે કરવું એનું સમાધાન એ સમાધાન ન મળે ત્યાં સુધી આને દોષ વિચાર કરવાને બદલે એ રીતે લીધું કે આ તો ભાઈ આપણને પાસ્ટની પાસેથી મળે છે કે ભાઈ નીરવ પાસેથી કે એમના જેને પૈસા આપ્યા હોય એના પાસેથી તો કે એના અભિપ્રાય તો એવો ધર્મ બુદ્ધિ નો ન હોય એ રીતનો નીરવ નો જે હોય એ રીતનો ન હોય તો આપણે એના થ્રુ જમીએ છીએ તો એના થ્રુ જમવાથી આપણને દોષ ના લાગે એ રીતે લઈ લીધું દોષ નો બચાવ લઈ લીધો સાહેબ બાપુજી
કરેલું પછી
એટલે એ રીતે પછી કે આપણે તો એના થ્રુ જમીએ છીએ એટલે આપણે બીજાના અભિપ્રાય ને શા માટે જોવો એટલે એ દોષ ને અહીંયાથી બાળી દીધો એ દોષ નથી એ રીતે લઈ લીધો એમાં કેવું છે
ગમે તેમ સમાધાન કરી અને આપણે આ લોભ વૃત્તિ ને આપણે પોષો
અને એ જગ્યાએ આપણે એના પૂરા પૈસા આપીને જો જમીએ છીએ તો બી દોષ લાગે છે કે નહીં ધર્મ બુદ્ધિ કોઈ દોષ કરે
હા પ્રશ્ન એ છે ભાઈ શ્રી ધર્મ ને રિલેટેડ માં તો મોટો દોષ કોઈ કરે લોભ તો બરાબર એની સાઈડ થી એની વૃત્તિ માં પોષણ થાય
હા ધર્મ બુદ્ધિ પણ એ લોકો જે રીતે એની માન્યતા છે ને આપણે
પોષણ આપીએ છીએ
અનુમોદન કરીએ છીએ અનુમોદન તો થઈ ગયું
જમવા ત્યાં જાય છે તો એનો દોષ લાગે બે દિવસ ચાલ્યો બહુ દોષ છે બહુ દોષ છે પછી આજે સવારે સમાધાન પછી એ ચર્ચા 8 દિવસ થી ચાલતી હતી શેઠ સાથે એટલે વધારે એમ પૂછતું હતું કે તમે માનતા નથી અમારા ધર્મ ને સિતંબર ને જમવાનું તમે એક્સેપ્ટ કરો છો એ કેવું
કે તમે તોડ્યું હોય ને પછી ફેરવી તોડો માલ હોય ત્યાં કાટલા મૂકો કાટલા હોય ત્યાં માલ મૂકો એટલે તરત ખબર પડે કે આ તોલ સાચો છે ખોટો તરત આવી ગયો આમાંથી સહજ અસરળતા થઈ જાય છે ને નિષ્પક્ષપણે વિચારવાની યોગ્યતા હાનિ પામવાથી અયથાર્થ નિર્ણય લેવાય જાય છે નિર્ણય અયથાર્થ લેવાય છે મધ્યસ્થતા જાય ત્યાં નિર્ણય ને યથાર્થતા ના આવી ભૂલ થાય
મધ્યસ્થાને અત્યારે વાત આવી તો એ સંબંધ
અમારા ઘરે ઘણી વાર શેષ આવી જાય ને લોકો ને જ્યાંથી સ્વામી વાત ચલાવી
આપણે સાધર્મી ભાવ નથી ગમે તે કરી શકીએ, પણ હું તો ત્યાં જે એ બધીનું જે દાન છે એ બરાબર છે. અપાઈ ગયો તો કઈ પાછો લઈ શકાતો નથી, અચેતા કરી દેવાનું.